આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સાતમી વખત બજેટ રજૂ કરશે. સંસદમાં ગઈકાલે રજૂ થયેલા આર્થિક સર્વેક્ષણમાં જીડીપીના વધારાના અનુમાનને ઉદ્યોગ ક્ષેત્રે આવકાર્યું. નીટ યુજી પરીક્ષામાં ફિઝિક્સના એક પ્રશ્નના જવાબમાં બંને સાચા વિકલ્પોને ધ્યાનમાં લેવાના એનટીએના નિર્ણય પર નિષ્ણાંત પેનલનો સુપ્રીમ કોર્ટે અભિપ્રાય માંગ્યો. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ અનામતને લઈને ભડકેલી હિંસા માટે વિપક્ષોને જવાબદાર ઠેરવ્યા. અને શ્રીલંકામાં ચાલી રહેલી મહિલા એશિયા કપ ક્રિકેટમાં આજે ભારત અને નેપાળ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. નાણામંત્રી નિર્મળા સીતારમણ આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કરશે. કેન્દ્રીય નાણામંત્રી સીતારમણ સતત સાતમું બજેટ રજૂ કરશે. સવારે 11 વાગે તેઓ લોકસભામાં આ બજેટ રજૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2019માં સતત બીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવી ત્યારે સીતારમણને ભારતના પ્રથમ પૂર્ણ સમયના મહિલા નાણાં પ્રધાન બનાવ્યા હતા. તેમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં વચગાળાના બજેટ સહિત અત્યાર સુધીમાં સતત 6 બજેટ રજૂ કર્યા છે. જો કે દેશમાં સૌથી વધુ વખત મોરારજી દેસાઈએ બજેટ રજૂ કર્યા હતા. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે ગઈકાલે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું, જેમાં નાણાકીય વર્ષ 2024-25માં 6.5-7% વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપી વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે. નાણાપ્રધાન નિર્મળા સીતારમણે સંસદમાં રજૂ કરેલા સર્વે અનુસાર તેમણે જણાવ્યું હતું કે અનિશ્ચિત વૈશ્વિક આર્થિક સ્થિતિ વચ્ચે પણ સ્થાનિક વૃદ્ધિના પરિણામે નાણાકીય વર્ષ 2023-24માં આર્થિક વૃદ્ધિને ટેકો મળ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2025માં ફુગાવો 4.5% અને નાણાકીય વર્ષ 2026માં 4.1% રહેવાનું અનુમાન કર્યું છે. નાણાકીય વર્ષ 2026 સુધીમાં ભારતની રાજકોષીય ખાધ જીડીપીના 4.5% અથવા તેનાથી ઓછી થવાની ધારણા પર આર્થિક સર્વેક્ષણમાં રજૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે તાજેતરના વર્ષોમાં દેશમાં બેરોજગારીનો દર ઘટી રહ્યો છે. લોકસભામાં એક લેખિત જવાબમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજે જણાવ્યું હતું કે વાર્ષિક સામાજિક શ્રમદળ સર્વેક્ષણ અહેવાલો અનુસાર 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે અંદાજીત બેરોજગારી દર 4.2% હતો. વર્ષ 2020-21-22માં 4.1% અને વર્ષ 2022-23 દરમિયાન 3.2% રહ્યો હતો. ઓલ ઇન્ડિયા એસોસિએશન ઓફ ઇન્ડસ્ટ્રીએ કહ્યું છે કે ઇકોનોમિક સર્વેમાં આ વર્ષ માટે 6.5-7% જીડીપી વૃદ્ધિના અનુમાનથી ભારતીય અર્થતંત્રને આશા જાગી છે. એસોસિએશનના પ્રમુખ ડોક્ટર વિજય કલંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સર્વેક્ષણ એમએસએમઈને અર્થતંત્રની કરોડરજ્જુ તરીકે યોગ્ય લેખવ્યા છે અને એમએસએમઈ ક્ષેત્રના નિયંત્રણ મુક્ત અને ડિજિટલાઇઝેશન પર ભાર મૂકવાની બાબતને આવકારી હતી. ડોક્ટર કલંત્રીએ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા કૃષિ, એમએસએમઈ, ખાનગી રોકાણ, ગ્રીન ટ્રાન્ઝિશન, ફાઇનાન્સિંગ, શિક્ષણ, રોજગાર જેવા 6 ક્ષેત્રો પર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માટે સરકારની પ્રશંસા કરી હતી. સરકારે કહ્યું છે કે વર્ષ 2023-24માં દેશના સ્થાનિક કોલસાના ઉત્પાદનમાં 11.65% વધારો થયો છે. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે દેશમાં કોલસાનું ઉત્પાદન 2023-24માં 997.24 મિલિયન ટન પર પહોંચ્યું હતું, જે અગાઉના વર્ષના 893.19 મિલિયન ટન હતું. મંત્રીએ વાત પર પણ ભાર મૂક્યો કે દેશમાં કોલસાની વાસ્તવિક માંગ પાછલા વર્ષની સરખામણીમાં વધીને 1,233.86 મિલિયન ટન થઈ છે. તેમણે ઉમેર્યું હતું કે દેશમાં કોલસાની મોટાભાગની માંગ સ્વદેશી ઉત્પાદન અને પુરવઠા દ્વારા સંતોષાય છે. શ્રી રેડ્ડીએ પ્રકાશ પાડ્યો કે અંદાજીત કોલસાની માંગ 2029-30 સુધીમાં 1.5 અબજ ટન સુધી વધશે. તેમણે કહ્યું કે સરકારે સ્થાનિક કોલસાના ઉત્પાદનમાં વધારો કરવા અને દેશમાં કોલસાની બિન આવશ્યક આયાતને દૂર કરવા માટે ઘણા પગલાં લેવા શરૂ કર્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIRNews_EBADને ફોલો કરી શકો છો. સુપ્રીમ કોર્ટે આઈઆઈટી દિલ્હીને આ વર્ષની નીટ યુજી પરીક્ષામાં ફિઝિક્સના એક પ્રશ્નના જવાબમાં બંને સાચા વિકલ્પોને ધ્યાનમાં લેવાના નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએના નિર્ણય પર પોતાનો અભિપ્રાય આપવા માટે એક નિષ્ણાંત પેનલ બનાવવા જણાવ્યું છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની અધ્યક્ષતાવાળી બેન્ચ ડીવાય ચંદ્રચૂડે નિષ્ણાંત ટીમને આજે બપોરે 12 વાગ્યા સુધીમાં સર્વોચ્ચ અદાલતના રજીસ્ટ્રારને પોતાનો અભિપ્રાય મોકલવાનો નિર્દેશ આપ્યો હતો. બેન્ચે નીટ યુજી પરીક્ષાના સંચાલનમાં અનિયમિતતાના આક્ષેપ કરતી વિવાદાસ્પદ ફિઝિક્સના પ્રશ્નના સંદર્ભમાં ગ્રેસમાર્ક આપવા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમાં ઉમેર્યું હતું કે 44 ઉમેદવારોએ ફિઝિક્સના અસ્પષ્ટ પ્રશ્નના કારણે તે પ્રશ્ન માટે પૂરા માર્ક્સ મેળવ્યા હતા. બેન્ચે દલીલ કરી હતી કે વિવાદાસ્પદ પ્રશ્નના સંદર્ભમાં ભૂલને બદલે વળતરના ગુણ આપવાનો એનટીએનો નિર્ણય તેની પોતાની કાર્યપ્રણાલીની વિરુદ્ધ હોવાનું જણાવ્યું હતું. એનટીએ વિદ્યાર્થીઓને નવીનતમ એનસીઆરટી પાઠ્યપુસ્તકને અનુસરવાનું કહેવામાં આવે છે. આ તમામ બાબતે આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ દેશભરમાં સરકારી નોકરીઓમાં આરક્ષણને લઈને ભડકેલી હિંસા માટે તેમના રાજકીય વિરોધીઓને દોષી ઠેરવ્યા છે. અત્યાર સુધીમાં આ હિંસામાં ઓછામાં ઓછા 147 લોકો માર્યા ગયા છે. રાજધાની ઢાંકાના બિઝનેસ લીડર્સને સંબોધતા સુશ્રી હસીનાએ કહ્યું કે દેશની સ્થિતિ જ્યારે સુધરશે ત્યારે કરફ્યુ હટાવી લેવામાં આવશે. તેઓએ નાગરિકોના જીવન અને સંપત્તિની સુરક્ષા માટે કરફ્યુ લાદવાની ફરજ પડી હોવાનું જણાવ્યું હતું. દેશની સર્વોચ્ચ અદાલતે ગત રવિવારે એક ચુકાદામાં મોટાભાગના કોટાને રદ કરવા સંમત થયાના એક દિવસ પછી સુશ્રી હસીનાએ આ ટિપ્પણીઓ આપી હતી. પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણ બાદ કોર્ટે આ નિર્ણય લીધો હતો. તેલંગાણા સરકારે રાજ્યમાં રવિ જ આરોગ્યશ્રી આરોગ્ય યોજનામાં વધુ 163 તબીબી સેવાઓ ઉમેરવાની જાહેરાત કરી છે. આ 163 તબીબી સેવાઓમાં 98 સેવાઓ આયુષ્માન ભારત યોજના દ્વારા અને 65 રાજ્ય સરકારની આરોગ્યશ્રી નિજા હેઠળ આ તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ ઉમેરાયેલી સેવાઓની સંખ્યાની સાથે તેના માટે સમયમર્યાદા વધારવાથી સરકારની તિજોરી પર 487 કરોડનો બોજ પડશે. આ ખર્ચને પહોંચી વળવા માટે સરકારે બજેટમાં 54% વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મહિલા એશિયા કપ ક્રિકેટમાં આજે સાંજે શ્રીલંકાના દામ્બુલા ખાતે ગ્રુપ ઈના મુકાબલામાં ભારતીય ટીમ નેપાળ સામે ટકરાશે. મેચ સાંજે 7 વાગે શરૂ થશે. ટીમ ઇન્ડિયા હાલમાં ગ્રુપ એના પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમે પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાત સાથે તેની અગાઉની મેચો જીતી છે. બીજી તરફ નેપાળે ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં યુએઈને હરાવ્યું હતું. તેઓ આગામી મેચમાં પાકિસ્તાનની સામે હારી ગયા હતા. આજે અન્ય મેચોમાં પાકિસ્તાન યુએઈ સાથે બપોરે 2 વાગે ટકરાશે. ગઈકાલે ગ્રુપ બીની મેચમાં યજમાન શ્રીલંકાએ મલેશિયાને 144 રનથી હરાવ્યું હતું. ભારતીય હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર, પૂર્વોત્તર, મધ્ય અને પશ્ચિમના કેટલાક ભાગોમાં આવતીકાલ સુધી ભારે વરસાદ પડી શકે છે, જ્યારે બાકીના ભાગોમાં ગુરૂવાર સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં ઉચ્ચ ભેજ સાથે સામાન્ય તાપમાન વધુ રહેવાની શક્યતા છે. યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ શૂટર અભિનવ બિંદ્રાને ઓલિમ્પિક્સમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઓલિમ્પિક્સ ઓર્ડર એનાયત કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી માંડવિયાએ કહ્યું કે તેમની સિદ્ધિએ દેશને ગૌરવ અપાવ્યું છે. શ્રી અભિનવ બિંદ્રાનું સન્માનના હકદાર હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે શ્રી અભિનવ બિંદ્રાનું શાનદાર પ્રદર્શન નવી પેઢીના શૂટર્સ અને ઓલિમ્પિયન માટે પ્રેરણારૂપ બની રહેશે. ચીનમાં દક્ષિણ પશ્ચિમ સિયુઆન પ્રાંતમાં વરસાદથી સર્જાયેલા પૂરમાં મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો છે. ગઈકાલે સાંજે સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 14 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે 25 લોકો હજુ પણ ગુમ છે. બચાવ કર્મચારીઓ ડ્રોન, સ્નીફર ડોગ્સ અને લાઇફ ડિટેક્ટર સાધનોની મદદથી ગુમ થયેલા લોકોને શોધી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 7મી વખત બજેટ રજૂ કરશે. સંસદમાં ગઈકાલે રજૂ થયેલા આર્થિક સર્વેક્ષણમાં જીડીપીના વધારાના અનુમાનને ઉદ્યોગ ક્ષેત્રે આવકાર્યા. નીટ યુજી પરીક્ષામાં ફિઝિક્સના એક પ્રશ્નના જવાબમાં બંને સાચા વિકલ્પોને ધ્યાનમાં લેવાના એનટીએના નિર્ણય પર નિષ્ણાંત પેનલનો સુપ્રીમ કોર્ટે અભિપ્રાય માંગ્યો. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ અનામતને લઈને ભડકેલી હિંસા માટે વિપક્ષોને જવાબદાર ઠેરવ્યા અને શ્રીલંકામાં ચાલી રહેલી મહિલા એશિયા કપ ક્રિકેટમાં આજે ભારત અને નેપાળ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.